समय सार भगवान कुंकुंदाचार्य रचित द्रव्यानुयोग नो सर्वश्रेष्ठ ग्रंथ समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित सर्वश्रेष्ठ टीका आत्मख्याति कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां बंद अधिकारमां गाथा 267 पछी कलश 171 सुधी आपणे स्वाध्याय कर्यो छे। कलश 171 अमृतचंद्राचार्य भगवाने એવી રીતે લખ્યો છે કે એમાં અગાઉની ગાથામાં જે વાત આવી એ અર્થને પણ સંકલિત કર્યો અને હવે પછીની ગાથામાં જે વાત આવવાની છે એની સૂચના પણ આપી, એટલે કળશ 171માં એમ કહ્યું કે આ નિષ્ફળ નિરર્થક અધ્યવસાયથી મોહિત થયો થકો આત્મા પોતાને અનેક રૂપ કરે છે, એટલે કે એવું કાંઈ પણ નથી કે જે રૂપે એ પોતાને ન કરતો હોય, એ અનેક રૂપ પોતાને કરે છે। અને હવે કુંકુંદાચાર્ય ભગવાન આત્મા અધ્યવસાયથી મોહિત થયો થકો કેવી રીતે પોતાને અનેક રૂપ કરે છે એ અર્થને સ્પષ્ટ રીતે કહેતા ગાથા 268 અને 269 કહે છે। તો આજે આપણે ગાથા 268 અને 269 લઈએ। સર્વાન કરોતિ જીવો અત્યવસાનેન તિર્યંગ નૈરઈકાન દેવમનુ ચાશ્ચ્ય સર્વાન પુણ્યમ પાપમ ચ નૈકવિધમ ધર્મ અધર્મ ચ તથા જીવ અજીવ અલોક લોકમ ચ સર્વાન કરોતિ જીવ અધ્યવસાનેન આત્માનમ। બે ગાથા એક સાથે લીધી છે, ગુજરાતીમાં ગાથા લઈએ। તિર્યંચ નારક દેવ માનવ પુણ્ય પાપ વિવિધ જે તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી। વળી એમ ધર્મ અધર્મ જીવ અજીવ લોક અલોક જે તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી। 268માં આ જીવ તિર્યંચ નારક દેવ માનવ એવી જે ચાર ગતિ છે એવી પર્યાય રૂપે પોતાને માને છે કરે છે, તેમજ પુણ્ય પાપ રૂપે પોતાને કરે છે એમ એ સર્વરૂપ નિજને કરે છે એમ લીધું। અને આગળ 269માં એમ લીધું કે એ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય જીવ અજીવ લોક એટલે લોકાકાશ અલોક એટલે અલોકાકાશ એમ સર્વરૂપ નિજને કરે છે, એટલે એ રીતે અનેક રૂપ આ આત્મા પોતાને કરે છે એ આ બંને ગાથામાં લેવામાં આવ્યું છે। અહીંયા ધર્મ અધર્મ કયું છે એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય માટે લીધું છે। તો આપણે ગાથાનો અર્થ કરીએ। ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે જીવ અધ્યવસાનથી તિર્યંચ નારક દેવ અને મનુષ્ય એ સર્વ પર્યાયો જીવ અધ્યવસાનેન તિર્યંગ નૈર ઇકાન દેવ મનુજાન ચ સર્વાન એ સર્વ પર્યાયો તથા અનેક પ્રકારના પુણ્ય અને પાપ એ બધા રૂપ પોતાને કરે છે. ચ નૈક વિધમ પુણ્યમ પાપમ સર્વાન કરોતિ. આ 268 ગાથાનો અર્થ કર્યો અને આગળ 269 ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી તથા ચ જીવ અધ્યવસાનેન ધર્મ અધર્મ જીવ અજીવ અને લોક અલોક એ બધા રૂપ પોતાને કરે છે. ધર્માધર્મમ જીવા જીવૌ ચ અલોક લોકમ સર્વાન આત્માનમ કરોતિ. શું કહે છે કે જીવ અધ્યવસાનથી તિર્યંચ નારક દેવ અને મનુષ્ય એ સર્વ પર્યાયો તથા અનેક પ્રકારના પુણ્ય અને પાપ એ બધા રૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ અધર્મ એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય જીવ અજીવ અને લોક અલોક એ બધા રૂપ પોતાને કરે છે. અધ્યવસાન કાંઈ કરતું નથી કે એની અર્થક્રિયા કરતું નથી. જીવ જેવા ભાવે પરિણમે છે વિભાવ ભાવે બીજાનું કાંઈક કરવાના ભાવે પરિણમે છે એમાંનું કાંઈ એ અધ્યવસાન દ્વારા તો થતું નથી. એટલે કે પરનું એ કાંઈ પણ કરવા ઈચ્છે છે તો એવું કાંઈ થતું નથી, પરંતુ એને પોતાને કર્મનો બંધ પડે છે. અને જ્યારે પોતાને કર્મનો બંધ પડે છે તો પછી એની એવી પર્યાય પણ થાય છે, તિર્યંચ નારક દેવ મનુષ્ય એવી પર્યાયો પણ થાય છે. એટલે જીવ તો ભવના ભ્રમણ કરે છે અને પછી જે પર્યાયમાં જે કંઈ પ્રાપ્ત થાય છે, જેવું શરીર મળે છે અને જેવા પૂતગળો મળે છે, જેવા પૂતગળના સ્કંધ મળે છે, એ બધાને એ પોતા રૂપે કરે છે. એટલે પોતે એ રૂપે થાય છે, પોતે એમાં પોતાપણું કરે છે. અને સાથે આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય જીવ અજીવ અને લોક અલોક એ બધા રૂપ પણ પોતે થાય છે. આ વાતને અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં સ્પષ્ટ કરે છે. ટીકામાં કહે છે કે જેવી રીતે આ આત્મા પૂર્વોક્ત પ્રકારે ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે, પહેલા જે રીતે વાત કરવામાં આવી એ પ્રમાણે ક્રિયા જેનો ગર્ભ છે એની સ્પષ્ટતા નીચે કરી છે કે હિંસા આદિના અધ્યવસાનો રાગ દ્વેષના ઉદયમય એવી ભણવા આદિની ક્રિયાઓથી ભરેલા છે. અર્થાંત તે ક્રિયાઓ સાથે આત્માનું તન્મયપણું હોવાની માન્યતા રૂપ છે. એટલે કહે છે કે ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે. આ આત્મા પૂર્વોક્ત પ્રકારે ક્રિયા જેનો ગર્ભ છે એટલે કે હિંસા આદિના અધ્યવસાનો જે રાગ દ્વેષના ઉદયમય એવી હણવા આદિની ક્રિયાઓથી ભરેલા છે, એમાં ક્રિયાઓ ભરેલી છે એટલે એ ક્રિયા જેનો ગર્ભ છે એમ વિશેષણ વાપરવામાં આવ્યું છે. ક્રિયા જેનો ગર્ભ છે એટલે કે એ હિંસા આદિના અધ્યવસાનો રાગ દ્વેષના ઉદયમય એવી હણવા આદિની ક્રિયાઓથી ભરેલા છે એટલે એને એમ કહ્યું કે ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી એવા અધ્યવસાનથી શું કરે છે? પોતાને હિંસક કરે છે. અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે, અને અન્ય અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે. તેવી જ રીતે ઉદયમાં આવતા નારકના અધ્યવસાનથી પોતાને નારક એટલે નારકી કરે છે. ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે. ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે. ઉદયમાં આવતા દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે. ઉદયમાં આવતા સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે, અને ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે છે. વળી તેવી જ રીતે જાણવામાં આવતો જે આ ધર્માસ્તિકાય તેના અધ્યવસાનથી પોતાને ધર્માસ્તિકાય રૂપ કરે છે, અને એમ જાણવામાં આવતા અધર્માસ્તિકાયના અધ્યવસાનથી પોતાને અધર્માસ્તિકાય રૂપ કરે છે. જો આમાં જાણવામાં આવતા એમ લીધું છે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એને જાણવામાં આવતા એ પોતાને એ રૂપ કરે છે. આગળ પણ કહે છે કે જાણવામાં આવતા અન્ય જીવના અધ્યવસાનથી પોતાને અન્ય જીવ રૂપ કરે છે, અને જાણવામાં આવતા પૂતગલના અધ્યવસાનથી પોતાને પૂતગલ રૂપ કરે છે. જાણવામાં આવતા લોકાકાશના અધ્યવસાનથી પોતાને લોકાકાશ રૂપ કરે છે, અને જાણવામાં આવતા અલોકાકાશના અધ્યવસાનથી પોતાને અલોકાકાશ રૂપ કરે છે. જો જાણવામાં આવે એના જ્ઞાતા દ્રષ્ટા થઈને રહેવું એ એક વાત છે, અને એવા જાણવામાં આવે ત્યારે અધ્યવસાન સહિત મિથ્યાત્વ ભાવે પ્રવર્તવું અને પોતાને એ રૂપ કરવું એ બીજી વાત છે. અહીંયા એવા અધ્યવસાનથી પોતાને એ અનેક રૂપ કરે છે એની વાત કરી છે. 269માં અહીંયા જે લેવામાં આવ્યું છે એ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય જીવ અજીવ આકાશ લોકાકાશ એ લેવામાં આવ્યું છે, અને એને જાણવામાં આવતા એના જે અધ્યવસાન દ્વારા એને જે જાણવામાં આવે છે એ રૂપ પોતાને કરે છે એ વાત લીધી છે. જ્યારે 268માં એ પોતે એવા ભાવે પરિણમે છે એમ એ પોતે પોતાને કરે છે, એટલે ત્યાં એમ લીધું છે કે એ અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે. હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે, અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે, એટલે જેવો ભાવ એ કરે છે એમ એ પોતે થાય છે એમ અહીંયા લીધું છે, અને અન્ય અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે એ રીતે ઉદયમાં આવતો જે નારકનો અધ્યવસાન એટલે નારકી, નારકી એ તો એની પર્યાય છે, નારકીની પર્યાય છે, અને એવું એને નારકીને અનુરૂપ એવું શરીર મળે છે. શરીર છે એટલે નારકી છે એમ નહીં, જીવની એવી પર્યાય થઈ છે અને શરીર પણ એવું મળ્યું છે એટલે એ નારકી. તો એ નારકના અધ્યવસાનથી પોતાને નારકી કરે છે. હું નારકી છું એવું અધ્યવસાન એના દ્વારા પોતે પોતાને નારકી કરે છે. ઉદય એનો વર્તે છે ને, ઉદય એ પર્યાયનો વર્તે છે ને, એટલે એ જ રીતે ઉદયમાં એ તિર્યંચનો ઉદય છે એટલે એવી પર્યાય થઈ છે, તો ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે. તિર્યંચની પર્યાય છે, તિર્યંચનું શરીર મળ્યું છે અને એનો અધ્યવસાન એવો છે એર એ પોતે પોતાને તિર્યંચ કરે છે, કરે છે એટલે કે એ તિર્યંચ ભાવે પરિણમે છે. એ જ રીતે ઉદયમાં આવતા મનુષ્યના અદ્વસાનથી પોતાને મનુષ્ય કરે છે. હવે જો એ જ્ઞાની હોય, મનુષ્ય એ પોતે મનુષ્ય થયો છે અને જ્ઞાની છે, તો એ કંઈ પોતાને મનુષ્ય કરતો નથી, એટલે કે પોતાને મનુષ્ય તરીકે માનતો નથી કે હું મનુષ્ય છું, હું તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છું એમ માને છે, એમ શ્રદ્ધે છે. પણ એવું નથી કરતો, એવો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ અહીંયા લીધો છે. એટલે એ તો જે ઉદયમાં આવે છે, વર્તમાન પર્યાય મનુષ્યની છે, શરીર પણ એને અનુરૂપ મનુષ્યનું મળ્યું છે, એટલે જે ઉદયમાં આવ્યું છે એ રૂપે પોતે અધ્યવસાન કરે છે કે હું મનુષ્ય છું, હું મનુષ્ય છું, હું રમેશ છું, હું ડોક્ટર છું. આ બધા જે એના ભાવ છે, આ જે અધ્યવસાન છે એ મનુષ્ય તરીકેના છે એમ એ પોતે પોતાને મનુષ્ય કરે છે. ઉદયમાં તો આવ્યું છે, પણ ઉદયમાં આવ્યું એટલે એને એમ કરવું એવું કાંઈ જરૂરી નથી. ઉદય તો એવી પર્યાયનો છે, પણ એથી કરીને કાંઈ એમ કરવું એવું જરૂરી નથી. એ વર્તમાન મનુષ્યની પર્યાયમાં પોતે જ્ઞાયક 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 જ છે, બીજું કાંઈ નથી. પોતે સિદ્ધ સમાન ભગવાન આત્મા છે, એવા અધ્યવસાન સહિત જ્ઞાન રૂપે પરિણમી શકે છે. પણ આ મિથ્યા દ્રષ્ટિ જે ઉદયમાં આવ્યું છે, જે પર્યાય ઉદયમાં આવી છે, એ પ્રમાણે એવા અધ્યવસાનથી પોતાને એમ કરે છે, એટલે કે અહીંયા ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે, અને ઉદયમાં આવતા દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે. હું દેવ, હું દેવ, અમે આવા દેવ ને તેવા દેવ. તિર્યંચમાં તો એ અનેક પ્રકારે, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, જે કંઈ છે તે પ્રકારે એને ભલે શબ્દ ન મળે, એને શબ્દ આવડતા પણ ન હોય, તે છતાં એના ભાવ એ પ્રમાણે થાય છે. જે પર્યાય છે અને એ પર્યાયને અનુરૂપ જેવું શરીર મળ્યું છે એની સાથે એકત્વ કરી, અને જે અધ્યવસાન કરે છે એ અધ્યવસાન દ્વારા એ પોતે પોતાને એમ કરે છે. પોતે ગમે તે પર્યાયમાં હોય છતાં એ પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 જ છે. એકિન્દ્રિયમાં રહ્યો છે તો પણ, અને પચેન્દ્રિય સંજ્ઞી થયો છે તો પણ, એના મૂળ સ્વરૂપમાં કાંઈ ફેર પડી જતો નથી. ગમે તે પર્યાયમાં જાય છતાંય જીવ કાંઈ એવી પર્યાયને કારણે દોષિત થઈ જતો નથી, એને કારણે એ કાંઈ મલિન થઈ જતો નથી. એ બધી મલિનતા, એ બધો દોષ, એ બધું તો બહારમાં રહ્યું. પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે, અને એવો જ્ઞાયક ત્રિકાળ છે માટે તો એ સિદ્ધત્વ પ્રગટ કરી શકે છે. એટલે આ પર્યાય છે, પર્યાય છે એટલે એ પર્યાય રૂપે પોતાને કરવાની જરૂર નથી, એ પર્યાયને એણે જાણવાની જરૂર છે. અને એવું જાણપણું એ મનુષ્યના ભાવમાં બહુ સહેલાઈથી કરી શકે એવો છે, દેવના ભાવમાં પણ એ સહેલાઈથી કરી શકે એવો છે. અને દેવના ભાવમાં કે મનુષ્યના ભાવમાં કે તિર્યંચના ભાવમાં એવું થતાં, અને ખાસ કરીને સંઘની પચેન્દ્રિય થયો છે ત્યારે એમ થતાં, એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. જે સમ્યક દર્શન પ્રગટ કરે છે એ જ્ઞાની છે, એ ધર્મી છે, એ અધ્યવસાન દ્વારા પોતાને એ પર્યાય રૂપ કરતો નથી. આ વાત અહીંયાથી આપણે સમજવાની છે. શું કહે છે કે ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે, ઉદયમાં આવતા દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે, અને એમ જ આગળ ઉદયમાં આવતા સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે, અને ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે છે. એ વાત 268માં કરવામાં આવી. 269ની વાત આપણે સહેજ વિસ્તાર કર્યો છે. હવે આપણે ભાવાર્થ લઈએ. ભાવાર્થમાં અહીંયા કહે છે કે આ અધ્યવસાન અજ્ઞાન રૂપ છે, તેથી તેને પોતાનું પરમાર્થ સ્વરૂપ ન જાણવું. આ જેટલા પ્રકારે અધ્યવસાન કયા, એ ચાર ગતિના, પુણ્ય પાપના, અને અહીંયા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને લોકાકાશ અલોકાકાશના, જીવ અજીવના એ બધા જે અધ્યવસાન કહેવામાં આવ્યા છે એ અધ્યવસાન અજ્ઞાન રૂપ છે. તેથી તેને પોતાનું પરમાર્થ સ્વરૂપ ન જાણવું, એક લીટીમાં બધી વાત પંડિતજીએ કહી દીધી કે એ બધું એ અધ્યવસાનથી જે માને છે, માન્યતા કરીને રહ્યો છે, કે એનું પરમાર્થે સ્વરૂપ ન જાણવું એટલે કે એનું એ સ્વરૂપ નથી. પરમાર્થથી તો એનું સ્વરૂપ તો વિકાળ નાયક છે, બીજું કાંઈ નથી. તે અધ્યવસાનથી જ આત્મા પોતાને અનેક અવસ્થા રૂપ કરે છે, અર્થાત તેમનામાં પોતાપણું માની અને પ્રવર્તે છે. આ જે જે વાત કરવામાં આવી, જે જે અધ્યવસાનની વાત કરી, એ બધા અધ્યવસાનમાં એ પોતાપણું માનીને પ્રવર્તે છે એમ એ પોતાને અનેક અવસ્થા રૂપે કરે છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. દરેક વસ્તુ ઉપર ગુરુદેવ વિસ્તાર કર્યો છે, અને ખાસ કરીને જે 269મી ગાથામાં જે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય જીવ અજીવ અને લોકાકાશ અલોકાકાશની વાત આવી, એને પણ જરા વિસ્તારપૂર્વક સમજાવી છે. તો આપણે એ બધું પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 172 ગાથા 268-269 ગાથાર્થ ઉપરનું પ્રવચન. ગાથાના અર્થ ઉપર ગુરુદેવે ઘણી વાત કરી છે એ આપણે લઈએ. ગુરુદેવ કહે છે કે જોયું, આમાં ચાર ગતિ ભેગા પુણ્ય પાપના ભાવ શુભ અશુભ ભાવ પણ નાખ્યા. ચાર ગતિની સાથે પુણ્ય અને પાપના ભાવ શુભ અને અશુભ ભાવને પણ એમાં લઈ લીધા છે. ખરેખર તો પોતે સ્વને જાણે, પોતે સ્વને જાણે, સ્વપ્રકાશી થાય ત્યારે પુણ્ય પાપ આદિ બધાયને જાણે એવો એનો પરપ્રકાશક સ્વભાવ છે. એનો સ્વભાવ કેવો છે કે જ્યારે એ સ્વને જાણે, સંકિતિ થાય ત્યારે એ બધાય પરને જાણે, પુણ્યને પણ જાણે ને પાપને પણ જાણે. એ વખતે પોતાને જે શુભભાવ આવ્યા છે એને શુભભાવ તરીકે, અશુભભાવ આવ્યા છે અને અશુભભાવ તરીકે જ્ઞેય તરીકે જાણે, એના કર્તા તરીકે નહીં, એના સ્વામી થઈને નહીં, અને જગતના બધા પદાર્થોને પણ જ્ઞેય તરીકે જાણે. એ પદાર્થોમાં કાંઈ કરવાના ભાવ સાથે કે પદાર્થોને ભોગવવાના ભાવ સાથે નહીં, કે પદાર્થોને અન્ય રૂપે એટલે મિથ્યા ભાવે મોહિત થઈને એમ નહીં, પરંતુ એને જ્ઞેય તરીકે જાણે. પણ એવું ક્યારે થાય, એવું ક્યારે થાય? એવું તો ત્યારે થાય કે જ્યારે એ સ્વને જાણે, ત્યારે એ સ્વપ્રકાશી થાય ત્યારે એ બધાને, એ બધાને જાણે એટલે એમ એ પરપ્રકાશક થાય. સ્વભાવ તો એવો છે, સ્વભાવ તો સ્વપરપ્રકાશક છે, પણ વર્તમાનમાં મિથ્યાત્વ સહિત છે ત્યારે એ પરને જાણે છે એમ જે આપણે કહીએ છીએ, એ પરને જાણે છે એ કંઈ પરમાર્થે પરને નથી જાણતો. એ પરને જાણે છે તો એમાં એ એકત્વ મમત્વ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરીને એને જાણે છે કે આ કોમ્પ્યુટર, તો પછી કોમ્પ્યુટર મારું છે એમ એને જાણે છે. આ ડેસ્ક, તો કે આ ડેસ્ક મારું છે, ડેસ્ક ઉપર હું કામ કરું છું એમ એને જાણે છે. જ્યારે ખરેખર તો પરમાર્થે તો એને કેવી રીતે જાણવાનું હતું કે આ કોમ્પ્યુટર છે એ તો પૂતગળનો સ્કંધ છે, અને એ સ્કંધ જે છે એનો જેટલો કાળ છે એટલો સમય માટે એ સ્કંધ રહેશે, પછી પરમાણુઓ છૂટા પડી જશે એમ એને જાણવાનું હતું. એને બદલે એ કેવી રીતે જાણે છે કે આ કોમ્પ્યુટર છે ને મારું છે ને એને હું વાપરું છું ને એનાથી મને લાભ થાય છે, એટલે એ જાણ્યું કહેવાય નહીં. એ સાચા અર્થમાં પરમાર્થે એને જાણતો નથી. પરમાર્થે જાણપણું તો ત્યારે જ થાય કે જ્યારે સ્વને જાણે, એને સમ્યક દર્શન થાય જ્યારે સ્વને જાણે, ત્યારે જગત આખાને એ જેમ છે તેમ જાણે એમ એ પરપ્રકાશક પણ છે. એ વાત ગુરુદેવે આગળની ગાથામાં પણ કરી અને અહીંયા પણ એ વાત લીધી છે. શરૂઆતમાં જે વાત લઈ લીધી છે અહીંયા શું કહે છે કે ખરેખર તો પોતે જીવ, પોતે ભગવાન આત્મા છે ને, એ સ્વને જાણે, સ્વપ્રકાશી થાય ત્યારે આ બધા પુણ્ય પાપ આદિ બધાને જાણે એવો એનો પરપ્રકાશક સ્વભાવ છે. પરંતુ એના વગર એટલે સ્વને પ્રકાશ્યા વગર કેવળ પરપ્રકાશક સૌને જાણે છે, પણ તે યથાર્થ નથી. એ જાણપણું યથાર્થ નથી, જેમ છે એમ નથી. ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એવું એ જાણપણું નથી. એ જાણપણું તો એની મિથ્યા માન્યતા સહિતનું જાણપણું છે. એ તો અજ્ઞાનરૂપ જાણપણું છે. ખરેખર તો જ્યારે આત્માના સ્વપ્રકાશનું, શુદ્ધ ચૈતન્ય પ્રકાશનું એને ભાન થયું, ત્યારે એ રાગાદી પુણ્યપાપ આદિ જે છે તે વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે. એટલે જે આપણે એમ કહીએ છીએ ને કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, એ ક્યારે જાણેલો પ્રયોજનવાન? એવા સમ્યક દ્રષ્ટિને જાણેલો પ્રયોજનવાન છે. કેમ કે એને સ્વને જાણ્યું છે એટલે હવે એ પરને જે જાણે છે એ યથાર્થ જાણે છે, અને એ યથાર્થ પરને જાણે છે એવો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. નહીં કે મિથ્યા દ્રષ્ટિનો વ્યવહાર, તેને વ્યવહાર જ કહેવાતો નથી, એ પ્રયોજનવાન છે એમ કહેવાનો આશય નથી. ત્યાં 12મી ગાથામાં આવ્યું ને કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એ વાત 12મી ગાથામાં આપણે સમજ્યા છીએ. ઘણી વાર એ વાત તો આપણે લીધી છે, અને એમાં સોનાનું ઉદાહરણ પણ આપણે લીધું છે. સોનાનું ઉદાહરણ જે ગાથામાં આપવામાં આવ્યું છે એને ઘણી વાર આપણે લીધું છે કે એને ક્યાં સુધી તાપ આપવો જોઈએ. સોનાની ઓર છે, એને ક્યાં સુધી તાપ આપવો જોઈએ કે જ્યાં સુધી એ પૂર્ણ શુદ્ધ સોનું એમાંથી પ્રાપ્ત થાય ત્યાં સુધી. પણ એ જુદી જુદી અવસ્થાઓ એની થતી જાય છે. તાપ આપતા શુદ્ધિ વધતી જાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે, શુદ્ધિ વધતી જાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે, એમ જે જે અવસ્થાઓ થતી જાય છે એ બધી અવસ્થાઓને જો જાણે છે તો જ એ પૂર્ણ શુદ્ધ અવસ્થા સુધી પહોંચે છે, અને એને ખ્યાલ આવે છે કે હવે આ પૂર્ણ શુદ્ધ અવસ્થા થઈ. એમ એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એવું ત્યાં ઉદાહરણ આપવામાં આવ્યું છે. પણ એટલી જ વાત નથી, એમાં બીજી જે વાત જે છે એ વાત અહીંયા ગુરુદેવે કહી છે કે એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. અને વ્યવહાર આપણે કોને કહીએ કે જો નિશ્ચય સાથે છે તો વ્યવહાર છે. સમ્યક દર્શન થયું છે, જેને સંકિત થયું છે, જે સ્વને પ્રકાશે છે એ પરને પ્રકાશે એવો વ્યવહાર, એ સાચો વ્યવહાર છે. પણ જેને સમ્યક દર્શન જ નથી થયું, જે મિથ્યાત્વ સહિત છે, એ પરને જાણે છે, તો એ પરનું જાણવું એ યથાર્થ નથી. એટલે એવું જાણેલું કાંઈ પ્રયોજનવાન નથી. એવો એ કઈ વ્યવહાર પણ કહેવાતો નથી, એટલે એ જાણેલું પ્રયોજનવાન નથી. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. ફરીથી જો વાંચીએ, આપણે શાંતિથી સમજવા જેવી વાત છે. આ તો ભાઈ બધા સિદ્ધાંતો ભર્યા છે. ગુરુદેવના મુખેથી જે વાણી નીકળતી હતી એ તો શાસ્ત્રોના સારરૂપ વાણી નીકળતી હતી. એમનો તો એવો ઉઘાડ હતો, શું વાત કરી. પૂર્વનું એવું લઈને આવ્યા હતા, જાણે કે આપણે માટે આવ્યા હતા, અને આપણો ઉદ્ધાર કરીને ચાલ્યા ગયા. કે છે અહીંયા કે પરંતુ એના વગર એટલે સ્વને પ્રકાશ્યા વગર કેવળ પરપ્રકાશક સૌને જાણે છે, પણ તે યથાર્થ નથી. પરને પ્રકાશવું યથાર્થ નથી. કેમ યથાર્થ નથી? કે સ્વને જાણ્યા વગર એ પરનું પ્રકાશવું થતું જ નથી. કે પરને કેવી રીતે જાણે છે? હમણાં આપણે જેમ કહ્યું તેમ કોમ્પ્યુટર તરીકે જાણે છે, ડેસ્ક તરીકે જાણે છે, એ મારા પુત્ર તરીકે જાણે છે, મારા પિતા તરીકે જાણે છે, વજન તરીકે જાણે છે, બધાને. એમાંનું કાંઈ નથી. પરમાર્થે તો એ જાણપણું કેવું હોવું જોઈએ? કે જેમ છે તેમ હોવું જોઈએ. જીવને જીવ તરીકે જાણવો જોઈએ, ભગવાન આત્મા તરીકે જાણવો જોઈએ, અને આ પૂતગળને પૂતગળ તરીકે જાણવું જોઈએ. તો એ સાચું કે પરનું જાણપણું થયું, પર પ્રકાશકપણું થયું એને. અને એનો સ્વભાવ એવો જ છે કે સાચું જાણે, યથાર્થ જાણે એવો એનો સ્વભાવ છે. પણ એવો સ્વભાવ થતાં એને પહેલા તો સ્વને જાણપણું થાય છે. એટલે સ્વને જાણે છે, જ્યારે એ સ્વપ્રકાશક થાય છે ત્યારે એ યથાર્થ પરપ્રકાશક થાય છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. એટલે અહીંયા કહે છે કે પરંતુ એના વગર એટલે સ્વને પ્રકાશ્યા વગર, સ્વને જાણ્યા વગર કેવળ પરપ્રકાશક સૌને જાણે છે, એટલે બધાને જાણે છે, પણ એ પરનું જાણપણું એવું પરપ્રકાશકપણું છે તે યથાર્થ નથી. અને આગળ વાત કરી કે ખરેખર તો જ્યારે આત્માના સ્વપ્રકાશનું, શુદ્ધ ચૈતન્ય પ્રકાશનું એને ભાન થયું ત્યારે આ રાગાદી પુણ્ય પાપ આદિ જે છે તે વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે. જ્યારે સમ્યક દર્શન થયું ત્યારે સાથે રહેલો રાગ છે ને એને એ જાણે છે તો એને વ્યવહાર કહેવામાં આવ્યો છે અને એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. ગમે તે જાણેલું છે એ પ્રયોજનવાન નથી. મિથ્યાત્વ સહિત જાણેલું છે એ કાંઈ પ્રયોજનવાન નથી. જ્યારે એને બદલે એ રાગાદી કરેલો પ્રયોજનવાન છે એમ અજ્ઞાની માને છે. અનેક પ્રકારના શુભ અશુભ ભાવને કરું, પુણ્યભાવ કરું, પાપ ભાવ કરું, આ કરું ને તે કરું એમ કરવાના મિથ્યા અહંકાર વડે તે સર્વરૂપ પોતાને કરે છે. આવી વાત છે. ગુરુદેવ પોતે સમજાવે છે અને બધો યશ કુંદકુંદાચાર્ય ભગવાનને અમૃતચંદ્રાચાર્ય ભગવાનને આપે છે અને કહે છે કે આ જુઓ કેવી ગજબ શૈલી છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકા લખી છે. આગળ પણ કહે છે કે તે જ પ્રમાણે મિથ્યા અધ્યવસાયથી ધર્મ એટલે ધર્માસ્તિકાય, અધર્મ એટલે અધર્માસ્તિકાય આદિ જે છ દ્રવ્યો છે તે સર્વરૂપ પોતાને કરે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ અજીવ, લોકાકાશ અલોકાકાશ, અહીંયા કાળ નથી લીધું, એને બદલે જીવ અને અજીવ બંને લીધા છે. જે રીતે જે લેવું જોઈએ એ રીતે બરાબર લીધું છે. કેમ કે એ જીવ એ રૂપે પોતાને કરે છે ને, અસ્તિકાય છે ને જે, એ અસ્તિકાયની વાત લીધી છે. એટલે જીવ છે તો પોતે જીવ છે અને બીજો જીવ છે તો બીજા જીવ રૂપે પોતાને કરે છે એમ જીવ માટે લીધું છે. અને અજીવ માટે એ રીતે લીધું છે કે અજીવના ભાવે પોતે થાય છે એમ પોતાને કરે છે. અને આ બધાની વિસ્તારથી સમજ ગુરુદેવે આગળ આપી છે. તો આગળ આપણે લઈએ. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ તું પ્રજ્ઞા બ્રહ્મ છો ને, પ્રજ્ઞા બ્રહ્મ છો, તું જ્ઞાન સ્વરૂપ છો. પ્રજ્ઞા બ્રહ્મ છો એટલે કે જ્ઞાન સ્વરૂપ છો, તું જ્ઞાન સ્વરૂપ છો ને પ્રભુ. આત્મા એકલું જ્ઞાનનું દળ છે, એ જ્ઞાનનો પિંડ છે, અનંત ગુણોનો પિંડ છે અને અનંત ગુણ એમાં વ્યાપેલા છે. એક ગુણનું બીજા ગુણમાં રૂપ છે. જ્ઞાન ગુણ એ મુખ્યતા છે, એ જ્ઞાન ગુણને કારણે એનું ચેતનપણું છે અને એ દ્વારા એ બીજા અન્ય પાંચ દ્રવ્યોથી જુદો પડે છે. એવો આ ભગવાન આત્મા એને માટે કહે છે કે ભાઈ તું પ્રજ્ઞા બ્રહ્મ છો ને, તું જ્ઞાન સ્વરૂપ છો ને પ્રભુ. આત્મા એકલું જ્ઞાનનું દળ છે, તે જ્ઞાન કરે, તે જ્ઞાન કરે, જ્ઞાન ગુણ છે એનું પરિણમન થાય. અને પોતે ભગવાન આત્મા એ રૂપ છે, જ્ઞાન રૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, તો એ જ્ઞાન કરે. એટલે જ્ઞાન કરે તો પર્યાયમાં સર્વને જાણે, બધાને જાણે એમ ન માનતા સર્વને કરું છું એમ માને છે તે મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા બુદ્ધિ છે. ખરેખર તો એનો જાણવાનો સ્વભાવ છે, એનો કાંઈ કરવાનો સ્વભાવ નથી, એ કાંઈ કરી શકતો નથી. કૃપાળુદેવે પણ કહ્યું છે ને કે આત્મા એક ટણખલાના બે ટુકડા પણ કરી શકે નહીં. આત્મા કાંઈ કરી શકે નહીં, છતાંય એને કરવાની બુદ્ધિ અનાદિની પડી છે. હું કરું, હું કરું, હું કરું. અરે નરસિંહ મહેતાએ પણ લખ્યું છે કે હું કરું, હું કરું, એ મિથ્યા અજ્ઞાન છે, એ જ અજ્ઞાનતા. એમ કહું છું હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા. જેમ સકટનો ભાર સ્વાન તાણે, એને તો અજ્ઞાન કહ્યું છે. આ કરતા ભાવને નરસિંહ મહેતાએ પણ અજ્ઞાન કહ્યું છે. નરસિંહ મહેતાએ ઘણી એવી તત્વની વાત કરી છે. અહીંયા કહે છે કે કરું છું એમ માને છે એ મિથ્યા બુદ્ધિ છે. આ પુણ્યના ભાવ મારા, પાપના ભાવ મારા, એને હું કરું છું એ મિથ્યા બુદ્ધિ છે. આ સ્ત્રી મારી, આ પુત્ર પરિવાર એ સૌ મારા એમ જો તું માને તો એ તારું મિથ્યાત્વ છે. એ બધા તારા ક્યાંથી થયા? ગુરુદેવ પૂછે છે કે ભાઈ એ બધા તારા ક્યાંથી થયા? એ તો બધા તારા પરપ્રકાશનો એટલે પરપ્રકાશી જ્ઞાનનો, પ્રકાશી જ્ઞાન છે ને, એટલે સ્વને પ્રકાશે છે તો પરને પણ પ્રકાશે છે, તો પર પ્રકાશનો વિષય પર જ્ઞેય છે, એ તો જ્ઞેય છે, એ જીવ છે, એમાં તારા ને મારા ને એવું ક્યાંથી આવ્યું? આ છોકરાઓ મારા ને, આ છોકરાઓ બીજાના ને, આ બધું ક્યાંથી આવ્યું? તારાપણું ને મારાપણું એ વાત ક્યાંથી આવી? જે જીવ છે તે જીવ છે, અનાદિના બધા જીવ છે, એટલે એ બધા પર જ્ઞેય છે, એને પર જ્ઞેય તરીકે જાણવા જોઈએ. એને ઠેકાણે એ બધા મારા એમ તું ક્યાંથી લાવ્યો? હું ઘરનો માલિક, હું સ્ત્રીનો માલિક, હું સ્ત્રીનો સ્વામી, હું પૈસાનો માલિક એમ માને, પણ કોણ માલિક? પ્રભુ તું તો એકલા જ્ઞાન સ્વરૂપનો માલિક છે, પર વસ્તુનો માલિક માને છે એ તારો મિથ્યા ભ્રમ છે, એ અજ્ઞાન છે. પરને જેમ છે તેમ ન માનવું એટલે મિથ્યા રૂપે માનવું, એનું નામ જ મિથ્યાત્વ. મિથ્યાત્વનો અર્થ શું? વસ્તુના સ્વરૂપને અન્ય પ્રકારે શ્રદ્ધવું, એનું નામ મિથ્યાત્વ. તો આ બંને ગાથાનો આખો સાર ગુરુદેવે પહેલા સમજાવી દીધો, અને સૌથી મહત્વની વાત તો એ છે કે સ્વ પર પ્રકાશક પણ કઈ રીતે છે, અને એમાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એની સાથે પર પ્રકાશકપણાને લઈ અને આખી વાત સમજાવી, એ તત્વની વાત ખૂબ સૂક્ષ્મતાથી સમજાવી દીધી. હવે આગળ ગાથા 268-269 ટીકા ઉપરનું પ્રવચન એ આપણે લઈએ, પાના નંબર 173. અહીંયા જે શરૂઆતની વાત કરી કે જેવી રીતે આ આત્મા પૂર્વોક્ત પ્રકારે ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે, આ વાતનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે આત્મા પૂર્વોક્ત પ્રકારે એટલે કે હું બીજાને મારું, જીવાડું, દુઃખી સુખી કરું, બંધાવું, મુકાવું ઇત્યાદિ પ્રકારે જે આપણે અગાઉની ગાથામાં કરી ગયા છીએ એ વાત, એ પ્રકારે ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે. આ પર સાથે એકત્વ બુદ્ધિ સહિત જે અધ્યવસાન છે તે રાગ દ્વેષની ક્રિયાથી ભરેલા છે. પર સાથે એકત્વ બુદ્ધિ સહિત જે અધ્યવસાન છે તે રાગ દ્વેષની ક્રિયાથી ભરેલા છે. પરની સાથે એકત્વ કરવું, શરીર સાથે એકત્વ છે અને પછી જે અધ્યવસાન છે એટલે કે હું મનુષ્ય છું, અને હું મનુષ્ય છું એમ થતાં એને રાગ અને દ્વેષ થાય છે. એટલે પર સાથે એકત્વ બુદ્ધિ સહિત જે અધ્યવસાન છે તે રાગ દ્વેષની ક્રિયાથી ભરેલા છે. શું કહ્યું? કે સ્વ ને પર સદા ભિન્ન વસ્તુ છે, તેથી હું પરનું કરું, પરને મારું, જીવાડું ઇત્યાદિ અભિપ્રાય એ સ્વ પરની એકત્વ બુદ્ધિ છે. સ્વ ને પર બે વસ્તુ જુદી છે. સ્વથી પર સદા ભિન્ન છે, હંમેશા ત્રિકાળ એ ભિન્ન જ છે. સ્વથી પર છે તે ભિન્ન છે, તે ભિન્ન જ છે, ભિન્ન રહે છે, પહેલા પણ ભિન્ન જ હતું. એણે માન્યું, પરને પોતાનું માન્યું, પોતાને પરરૂપ માન્યો, એથી કાંઈ એ પર એનું થઈ ગયું કે એ રૂપે થઈ ગયો એમ નથી. સ્વને પર તો ભિન્ન જ છે, સદા એ ભિન્ન વસ્તુઓ છે, ભિન્ન જુદી વસ્તુ છે. અને એમ છે ત્યારે પછી હું એટલે સ્વ, હું પરનું કરું એટલે એમાં સ્વ અને પરની એકતા માની, એનો અભિપ્રાય સ્વ અને પરની એકતાનો એમાં થયો. હું પરને જીવાડું કે પરને મારું એવો અભિપ્રાય એ સ્વ પરની એકત્વ બુદ્ધિ છે. અહીં કહે છે કે આવી સ્વ પરની એકત્વ બુદ્ધિ સહિત જે અધ્યવસાન છે તે રાગ દ્વેષની ક્રિયાથી ભરેલા છે. એમાં બીજું કાંઈ હોય નહીં, એમાં રાગ દ્વેષ સિવાય બીજું કાંઈ હોય નહીં. કેમ કે પરનું એકત્વ કર્યું છે એટલે મિથ્યાત્વ સહિત એ પરિણમે છે, એ અજ્ઞાન ભાવે રહ્યો છે. અને પરનું એકત્વ કર્યું ત્યારે એક બીજી વાત પણ બની છે, બહુ મોટી વાત બની છે. શું વાત બની છે? કે એ સ્વથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરીને પર સાથે એકત્વ બુદ્ધિ કરે છે. આ બહુ મોટી વાત છે. પોતે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, પોતાના સ્વભાવ ભાવે નહીં પરિણમતા સ્વથી ચ્યુત થઈને, પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈને પરનું લક્ષ્ય કરીને, એટલે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પર તરફ લઈ જઈને એ પર સાથે એકત્વ કરે છે, એ બહુ મોટું કામ થઈ ગયું. એ ન કરવાનું કામ થઈ ગયું, એ કાર્ય કરવા જેવું નથી. એ બહુ મોટું કામ, એ ન કરવા જેવું કામ એ કરી અને કર્મનો બંધ કરે છે. સ્વને છોડીને બહાર નીકળ્યો એ કામ કરવા જેવું નથી પ્રભુ, પણ એ તો અનંત કાળથી એમ સ્વને છોડીને બહાર નીકળેલો જ છે, ભટકે જ છે. ત્યારે પછી તો પ્રભુ એને સમજવું પડશે કે પોતે કોણ છે, પોતાનું શું સ્વરૂપ છે, અને એમ એને સ્વમાં જવું પડશે. અને એક વખત સ્વનો અનુભવ થશે પછી એને ખ્યાલ આવશે કે ઓહો, સ્વથી ચ્યુત થઈને બહારમાં ભટકવા જેવું નથી, અને એવું નકામું કામ કરતા તો આ ભવના ભ્રમણ થાય છે. અહીંયા કહે છે કે એ સ્વ પરની એકત્વ બુદ્ધિ છે. એ સ્વ પરની એકત્વ બુદ્ધિ એટલે કે હું બીજાને જીવાડું, હું બીજાને મારું, હું બીજાના કાર્યો કરું, બીજા રૂપે છું, આ શરીર મારું છે, આ શરીરના કાર્યો હું કરું છું, આવું પર સાથેનું એકત્વ એ અધ્યવસાન છે. એ અધ્યવસાન હંમેશા રાગ દ્વેષની ક્રિયાથી ભરેલા જ હોય છે. એ રાગ દ્વેષથી ભરેલા જ હોય છે, એમાં કોઈ વિતરાગી ભાવ હોતો જ નથી. એ રાગ દ્વેષની ક્રિયાથી ભરેલા જ છે, એ કસાયથી ભરેલા જ છે, એમાં વિતરાગતા છે જ નહીં. અને રાગ દ્વેષરૂપ હિંસાના અધ્યવસાનથી તે પોતાને હિંસક કરે છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે શું કીધું, કે ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ અખંડ એક જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ છે, તેમાં દ્રષ્ટિ પ્રસરતા પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ વિતરાગ ભાવ પ્રસરે છે. ભગવાન આત્મા એક સ્થિકાળ શુદ્ધ છે, એવા શુદ્ધ ભગવાન આત્મા ધ્રુવનું લક્ષ્ય કરતા જે પરિણામ થાય છે, જે પર્યાય થાય છે, એ વિતરાગી પરિણામ થાય છે, એ વિતરાગી પર્યાય થાય છે, એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ પરિણામ થાય છે. પણ એને ઠેકાણે એનાથી વિરુદ્ધ આ હું પરનું કરું, એમાં હું પરનું કરું એટલે પહેલા તો એને સ્વને છોડ્યું અને પર તરફ ગયો, પરનું લક્ષ્ય કર્યું, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ એ પરનું લક્ષ્ય કરવામાં રહ્યા, અને સાથે ભાવ હું કંઈક કરી શકું, પરનું કરી શકું છું એવો ભાવ, પરમાં કરવાની બુદ્ધિ, પોતે પરમાં પહોંચી શકતો નથી અને પોતાનો ભાવ પણ એ નિરર્થક છે, એ પર સુધી પહોંચતોય નથી, પર સુધી એ ભાવ પહોંચતોય નથી, છતાંય હું પરનું કરું. પરના પ્રાણોને, પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાય, બળ, શ્વાસોશ્વાસ ને આયુષ્ય, એવા 10 પ્રાણ છે ને મનુષ્યને, એવા 10 પ્રાણ છે, તો એવા પ્રાણોને હું હણું કે એની રક્ષા કરું, પ્રાણોની રક્ષા કરું કે પ્રાણોને હણું, ઇત્યાદિ પ્રકારે રાગ દ્વેષની ક્રિયાથી જે ભરેલા છે એવા અધ્યવસાન એ કરે છે. તે અનાદિથી એવા અધ્યવસાન કરે છે, એ અનાદિથી પોતાને રાગ દ્વેષ રૂપ કરે છે, એમ એ હિંસક કરે છે. એમાં પોતાની હિંસા થાય છે, પોતાના સ્વભાવ ભાવની હિંસા થાય છે, અને એમાં જે અધ્યવસાન છે એવા અધ્યવસાને વર્તતા પોતાને કર્મનો બંધ પડે છે. ખરેખર તો પોતે ત્રિકાળ વિતરાગ સ્વભાવે છે, પણ એવા એ વિતરાગ સ્વભાવને ભૂલીને તે પોતાને હિંસક કરે છે. આ મહાખેદની વાત છે. આગળ પણ કહે છે કે તેવી ક્રિયા જેનો ગર્ભ છે એવા અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે. જેમ અહિંસકની વાત કરી એ જ રીતે પોતાને અહિંસક કરે છે, એટલે એને એવા અધ્યવસાન થાય છે કે હું બીજાને બચાવું છું, જીવાડું છું, એમ એ અધ્યવસાનથી પોતે એવા ભાવે થાય છે, એમ એ અદ્રશાંતિ પોતાને અહિંસક કરે છે. પોતે પોતે ન તો હિંસક છે કે ન તો અહિંસક છે, પોતે તો ભગવાન આત્મા જ્ઞાયક છે. તો જ્ઞાયકના બદલે આવું પોતાને કરવું, પોતાને જેવો ભાવ આવે એવા ભાવે પોતે થવું, એ અદ્વશાંત એની અહીંયા વાત કરી છે કે એ રીતે ક્રિયા જેનો ગર્ભ છે એટલે જેમાં શુભભાવ છે એવી રાગની ક્રિયા દ્વારા બીજાને હું બચાવું એવા ભાવથી એવા અદ્વશાંતથી પોતાને એ અહિંસક કરે છે. એટલે હિંસક કરે છે કે અહિંસક કરે છે એ બધું અદ્વશાનમાં પોતાને કરે છે. ખરેખર તો પોતે તો જ્ઞાયક છે, પોતાને ક્યાં હિંસા કે અહિંસા છે, પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે. એ વાત તો ગુરુદેવે પહેલા જ કહી દીધી. પોતે જે કરી નથી શકતો એવા અદ્વશાન કરે છે, અને એ અદ્વશાન એ ભાવ કે પરનું કાંઈ કરી શકતો જ નથી એ નિરર્થક ભાવ છે, એ અગાઉની ગાથામાં આપણે શીખી ગયા. આગળ અહીંયા 175માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે પરજીવોની દયા પાળવાનો જે ભાવ છે તે પુણ્ય ભાવ છે, પણ તેમાં પરજીવોની દયા હું પાળી શકું છું એવો જે પરના એકત્વ સહિત અધ્યવસાય છે તે મિથ્યાત્વના મહાપાપ રૂપ છે, અને તે વડે જીવ પોતાને અહિંસક એટલે પાપરૂપ કરે છે. અહીંયા અહિંસક લીધું છે ને, એટલે પહેલી દ્રષ્ટિએ તો કોઈને લાગે કે અહીંયા એ હિંસક હોવું જોઈએ. ના, એમ નથી. દયાનો ભાવ છે ને, દયાનો ભાવ છે એટલે અહિંસાનો ભાવ છે. પરજીવોની દયા પાળવાનો જે ભાવ છે તે પુણ્ય ભાવ છે, પણ તેમાં પરજીવોની દયા હું પાળી શકું છું એવો જે પરના એકત્વ સહિત અધ્યવસાય છે એ મિથ્યાત્વ છે. ખરેખર એ કંઈ કરી શકતો નથી, પરજીવને જીવાડી શકતો નથી, પરની દયા પાળી શકતો નથી, એટલે એ પરના એકત્વ સહિતનો અધ્યવસાય એ મિથ્યાત્વ છે, અને એ મિથ્યાત્વ મહાપાપરૂપ છે, અને એવા મિથ્યાત્વના મહાપાપને કારણે એ વડે એ જીવ પોતાને અહિંસક કરે, પણ એ અહિંસક કરે છે સાથે શું થાય છે, એ પોતાને પાપરૂપ કરે છે. પોતે માને છે કે હું અહિંસક છું, હું દયા પાળું છું, પણ ખરેખર તો એ મિથ્યાત્વનું પાપ વહોરી લે છે, જે નથી એવી માન્યતા દ્વારા મિથ્યાત્વના ભાવે પરિણમે છે. એમાં એને અહમ છે, એમાં એને અહંકાર પડ્યો છે કે હું અહિંસક છું એવો એવો અહંકાર કાઢી નાખીએ તો પણ મિથ્યાત્વ તો રહ્યું જ, કે જે કરી નથી શકતો એ હું કરી શકું છું, એ હું કરું છું, દયા પાળું છું પરની, દયા પાળું છું પરને જીવાડું છું, એ મિથ્યાત્વ તો છે જ, અને મિથ્યાત્વ તો પાપ જ છે. મિથ્યાત્વને તો મોટામાં મોટું પાપ જ કહ્યું છે. એટલે એ રીતે અહીંયા પોતાને અહિંસક એટલે પાપરૂપ કરે છે એમ અહીં કહે છે. બહુ શાંતિથી આ વાંચવા જેવું છે. પહેલી દ્રષ્ટિ આપણને એમ લાગે કે અહીંયા આ કંઈક લખવામાં ભૂલ થઈ હોય, પણ એમ નથી, બરાબર જ છે. મહાપાપરૂપ મિથ્યાત્વ ભાવે પરિણમવું એ મહાપાપરૂપ છે. બહુ સરસ વાત કરી છે ગુરુદેવે, એક એક વાત એક એક શબ્દ તોડી તોડીને મૂક્યો છે, અને એક એક વાત બહુ સુંદરતાથી કરી છે, સરસ રીતે સમજાવી દીધું છે. આ જ પાના ઉપર આગળ છેલ્લી લીટીમાં કહે છે કે અન્ય અદ્વસાનોથી પોતાને અન્ય કરે છે. જો હવે અન્યને અહીંયા વિસ્તાર કરીને સમજાવે છે, અન્ય અદ્વસાનોથી પોતાને અન્ય કરે છે, હવે એ વાત સમજાવે છે. શું કહે છે કે હું વાણિયો છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું હરિજન છું, દરજી છું, મોચી છું, લુહાર છું, ઇત્યાદિ એવા અદ્વસાનથી પોતાને તે રૂપ કરે છે. અરે હું જૈન છું ને હું ખ્રિસ્તી છું ને હું મુસલમાન છું એમ કહેવું એ પણ એ જૂઠો અદ્વસાન છે, જૂઠો ભાવ છે. પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 છે, એને આ બધું ક્યાંથી આવ્યું? હું જ્ઞાયક છું એમ અનુભવવાને બદલે મિથ્યા અધ્યવસાનથી આ હું અન્ય છું એમ પોતાને અન્યરૂપ કરે છે. ભગવાન આત્મા તો એક જ્ઞાયક ભાવ રૂપ છે, એ કાંઈ વાણિયો નથી કે બ્રાહ્મણ નથી કે લુહાર નથી કે સુથાર નથી, કાંઈ નથી, એ મનુષ્ય નથી કે દેવ નથી કે તિર્યંત નથી, એ મારું કાંઈ નથી. એટલે અહીંયા તો અન્યની વાત લીધી છે, પેલી ગતિની વાત તો લીધી છે, પણ અહીંયા અન્ય શબ્દ મૂક્યો છે તો અન્યનો આ વિસ્તાર ગુરુદેવે કર્યો છે. એ પોતે જ્ઞાયક ભાવ રૂપે છે, પોતાને એવા જ્ઞાયક રૂપે અનુભવવાને બદલે આ બધું ક્યાંથી લાવ્યો, આવું બધું ક્યાં છે? પણ પરમા એકાકાર થઈને તે મિથ્યા અધિવસાન વડે પોતાને પરરૂપ માને છે. પોતાના અંદરમાં તો ભગવાન આત્મા પરમ આનંદ સ્વરૂપ પડ્યો છે, પણ એની એને ક્યાં ભાન છે, એનું ક્યાં એને ભાન છે? એ તો વિચારો મિથ્યા અધિવસાન વડે ચાર ગતિની જેલરૂપ દુઃખરૂપ પોતાને કરે છે, પોતે જાતે કરે છે, કોઈ એને કરે છે એમ નથી, પોતે જાતે એવો થાય છે. આગળ નારકીની વાત લીધી છે અહીંયા, હવે બધી ચાર ગતિની વાત લઈને સમજાવે છે કે તેવી જ રીતે ઉદયમાં આવતા નારકના અધ્યવસાનથી પોતાને નારક નારકી કરે છે. શું કહે? પોતાને નારકી કરે છે, એટલે કે એ નરક ગતિમાં જાય છે ત્યારે હું નારકી છું એમ માને છે. અરે ભગવાન, તું તો એક જ્ઞાયક માત્ર છો, નારકી તો જડ દેહ છે, એ તો પર્યાય છે ને, એ પર્યાયને અનુરૂપ પડેલો દેહ છે, એનામાં હું નારકી છું એવો અભિપ્રાય તું કરે એ તો મિથ્યાત્વ છે. એમાં એકલો રાગ દ્વેષ ને મિથ્યાત્વ રૂપી કસાય ભરેલો છે, ત્યાં તો દ્વેષ 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 એટલો બધો દ્વેષ પડ્યો છે કે વાત ન પૂછો, એ તો મિથ્યાત્વ રૂપી કસાય ભરેલો છે. તું ક્યાં એવો છો? તું તો ભગવાન આત્મા જ્ઞાયક છો ને, તું તો જ્ઞાન આનંદનો દરિયો છો ને, તું તો સુખનો સાગર છો ને, તું ક્યાં નારકી છો? આ નારકીપણું એ તો પર્યાય છે, અને એ શાશ્વત રહેવાવાળી પર્યાય પણ નથી, એનો સ્થિતિબંધ પૂરો થતા એ પર્યાય પણ ચાલી જવાની છે. અને સાથે મળેલું આ શરીર, આ શરીર નારકીનું શરીર, એ શરીર પણ છૂટી જવાનું છે. વિક્રિય શરીર મળ્યું છે ને નારકીને, દેવોને નારકીને વિક્રિય શરીર હોય, એ પણ છૂટી જવાનું છે. એ દેહ તારો નથી, તું એ રૂપે નથી. શું વાત સરસ રીતે સમજાવે છે. અરે ભાઈ, એ તો મિથ્યા અભિપ્રાય છે, અને એમાં એકલો દ્વેષ ભરેલો છે, મિથ્યાત્વ રૂપી કસાય ભરેલો છે. મિથ્યાત્વ એ કસાય છે ને, કસાયના ભેદમાં મિથ્યાત્વ આવી જાય છે. જુઓ, કસાયના ભેદમાં મિથ્યાત્વ આવી જાય છે. સ્થિતિ અને અનુભાગ એટલે રસનો બંધ કસાયથી પડે છે, અને પ્રકૃતિ અને પ્રદેશનો બંધ યોગથી પડે છે, એ વાત આપણે જાણીએ છીએ. અહીંયા આગળ કહે છે કે ઉદયમાં આવતા નારકના અધ્યવસાનથી એમ કહીને અહીં એમ પણ સિદ્ધ કરવું છે કે તું નારકીપણે પણ અનંતવાર ઉપજ્યો છે, અને ત્યારે હું નારકી છું એવો અધ્યવસાય કરીને તે તારા જીવને હણી નાખ્યો છે, એટલે કે તારા ભાવને હણી નાખ્યો છે. શું કહ્યું? એનો અર્થ એવો થાય કે તું નારકીપણે જન્મ્યો જ હોવો જોઈએ, કેમ કે ઉદયમાં આવતા નારકના અધ્યવસાનથી, એટલે નારક નારકીની પર્યાય એ ઉદયમાં આવી, એ નરક ગતિમાં ગયો ત્યારે એ પર્યાય ઉદયમાં આવીને, તો એવા ઉદયમાં આવતા એ નારકપણાના એ ગતિમાં જે છે, એ સાથે શરીર પણ મળ્યું છે, એ બધું જે ઉદયમાં આવ્યું છે એ પ્રાપ્ત થયું છે, એ વખતે તને એવો અધ્યવસાન છે કે હું નારકી છું એમ, એ નારકના અધ્યવસાનથી એમ કરીને વાત કરી છે, ત્યાં તું નારકીપણે પણ અનંતવાર ઉપજ્યો છે, એ વાત નક્કી થઈ જાય છે, સિદ્ધ થઈ જાય છે કે આ એમ હોવું જ જોઈએ. એટલે આ નારકીની ગતિ હોવી જોઈએ એ વાત પણ એમાં તો સિદ્ધ થઈ જાય છે, અને આ જીવ પણ નારકી થયો છે એ વાત પણ સિદ્ધ થઈ જાય છે. પણ છતાં મૂળ વાત ઉપર આવીએ તો હું કાંઈ નારકી નથી, હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક છું, એવો તારો જે ભાવ છે એને તો તે હું નારકી છું એવા અધ્યવસાન દ્વારા હણી નાખ્યો. ભાઈ, એ રીતે તું નારકી પણ નથી, તું તો ભગવાન આત્મા છો, ત્રિકાળ નાયક છો. આગળ કહે છે અહીંયા કે જુઓ, શ્રેણીક મહારાજા હાલ નરકમાં છે, એ હાલ નરકમાં છે, પણ એમને એમ નથી કે હું નારકી છું, હું નારકી છું એમ એ માનતા નથી, એમની એમ કઈ શ્રદ્ધા નથી, કેમ કે એ તો સંકિતિ છે. હવે પછીના ભાવે એ મોક્ષે જનાર છે, પહેલા તીર્થંકર થશે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષે જશે. એ તો તીર્થંકરનો જીવ છે. શું કહે છે કે એ શ્રેણિક મહારાજા હાલ નરકમાં છે, પણ એમને એમ નથી કે હું નારકી છું. અંદર નિર્મળ આનંદનો નાદ છે, એને અનુભવ્યો છે, ભાળ્યો છે, એટલે હું જ્ઞાન આનંદ સ્વરૂપી ભગવાન આત્મા છું એમ પોતાને અનુભવે છે. આ તો પર્યાય છે, આ તો નારક પર્યાય છે, એ પર ચીજ છે, એ વિનાશી પર ચીજ છે. એનો તો હું જાણનાર માત્ર છું, પણ હું નારકી એ પર્યાય રૂપ નથી. હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી છું, જ્ઞાન આનંદ સ્વરૂપી છું, એવું જ મારું સ્વરૂપ છે. અને આ જે નારક પર્યાય છે એનો તો હું જાણનાર માત્ર છું એમ એ શ્રેણિક મહારાજાનો જીવ પોતાને માને છે, અનુભવે છે. જો માન્યતામાં કેટલો મોટો ફેર પડી જાય, નારકી પોતાને નારકી માને એવા અધ્યવસાન સહિત થાય, અને એ જ સાથે બીજા નારકી જે સંકિતિ છે એ પોતાને ભગવાન આત્મા માને, કેટલો મોટો ફેર છે. માન્યતામાં મોટો ફેર. આ વાત સમજવાની છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ટીકાના બાકીના ભાગ ઉપર પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામીએ જે સમજ આપી છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ.
Thank you.